તારીખ 26/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 107.
પ્રકાશ પાનો ઉપરથી ચોથી લીટી સ્વાનુભવ નિર્વિકલ્પ દિશા ના બીજા અનેક પ્રકારે પ્રવૃત્તિનું સ્વયં બંધ થઈ જવું એને ચિત્ત નિરોધ કહે છે. ચિત્તમાં થતા અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ, તેનો સ્વયં અભાવ થવો એ ચિત્ત નિરોધ ભાવ છે. નિર્વિકલ્પ દશા છે, એમાં સંકલ્પ વિકલ્પ હોતા નથી, મનની ચિત્તની પ્રવૃત્તિ હોતી નથી, તેથી તેને ચિત્ત નિરોધ ભાવ પણ કહે છે. નિજ ધર્મ ભાવ, આ નિજ ધર્મ ભાવ કહો કે જીન ધર્મ ભાવ કહો, બંને એક જ છે. ખરેખર જેને જૈન ધર્મ કહેવામાં આવે છે એ સ્વાનુભૂતિની દશા છે. જીન શાસન એને કહ્યું ને, સમસ્ત જીન શાસન કહ્યું. એ નિજ નામ આત્મા, આત્માના સ્વભાવ ધર્મ નો પ્રગટ ભાવ, તેને નિજ ધર્મ ભાવ કહેવામાં આવે છે. અહીંયા આત્મા પોતાના નિજ ધર્મમાં છે. સ્વાનુભવને છોડીને બીજા જે અન્ય પ્રકારના પરિણામ છે તે પરધર્મ ભાવ છે, અને નિજ સ્વરૂપના અવલંબનવાળો ભાવ, નિજ સ્વરૂપ જેવું છે તેવો જ સદ્રશ ભાવ, તેને નિજ ધર્મ ભાવ કહે છે. યથા સ્વાદરૂપ ભાવ, જેવો સ્વભાવ છે તેવો જ જ્ઞાન આનંદ સુખ આદિ ગુણોનો અનુભવ થવો, તેને તે ગુણોનો રસાસ્વાદ કહેવામાં આવે છે. આત્માને આનંદ થાય, શાંતિ થાય, સુખ થાય અંદરથી, એવો જે એવો આત્મા છે, સુખ આનંદ શાંતિ સ્વરૂપ આત્મા છે, તેવો જ તેનો અનુભવ થવો, તેને યથાસ્વાદરૂપ ભાવ કહેવામાં આવે છે. એ પ્રમાણે સ્વાનુભવ દશાના ઘણા નામ છે. આટલા નામ લીધા પણ ઘણા નામ છે. દ્રવ્ય સંગ્રહમાં તો એના લગભગ 60 આસપાસ નામ છે. તો પણ એક સ્વસ્વાદ રૂપ અનુભવ દશા એવું નામ, એવું મુખ્ય નામ જાણવું સ્વસ્વાદ રૂપ પોતાના સ્વતત્વના અનુભવ રૂપ, સ્વાદ રૂપ, આસ્વાદ રૂપ અનુભવની દિશા, એ મુખ્ય નામ જાણવું, અથવા એ નામથી એ દશામાં કેવો ભાવ હોય છે એ સ્પષ્ટ સમજાય છે. જે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાને છે, ચોથા ગુણ સ્થાન નો છે એટલે ચોથા ગુણ સ્થાન વાળો છે, તેમને તો સ્વાનુભવનો કાળ લઘુ અંતર્મૂર્ત સુધી રહે છે. એટલે જે ઘણું અંતર્મૂર્તનો કોઈ પણ ભાગ છે, કોઈ પણ અંશ છે, તેને અંતર્મૂર્ત કહેવામાં આવે છે. એમાં નાનામાં નાનો, મધ્યમ કક્ષાનો અને ઉત્કૃષ્ટ કક્ષાનો, આ જગનની મધ્યમ ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકાર પાડવામાં આવે, તો ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિને નિર્વિકલ્પ સ્વાનુભવ દશાનો કાળ લઘુ અંતર્મૂર્ત સુધીનો રહે છે. એટલે સેકન્ડથી પણ ઓછો છે, એટલે ક્ષણ માત્ર એમ કહેવામાં આવે છે. જ્યારે શ્રેણી માંડે છે, સાતમા ગુણ સ્થાનથી ઉપરના ગુણ સ્થાને જાય છે અને કેવળ જ્ઞાન મુક્ત દશા પ્રગટ કરે છે, ત્યારે ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત સુધી સ્થિર રહે છે. છદ્મસ્થ દશામાં તો ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત સુધી સ્વરૂપ અનુભવમાં જે સ્થિર રહે તેને કેવળ જ્ઞાન પ્રગટ થાય, એને ચાર ઘાતી કર્મનો નાશ થાય, તેના જ્ઞાનાવરણીનો નાશ થાય, દર્શનાવરણીનો નાશ થાય, ભાવે ને દ્રવ્ય બંને અંતરાયનો નાશ થાય અને એને અનંત પુરુષાર્થ પ્રત્યે મૌનીનો પણ નાશ થાય. દર્શન મોચા, દર્શન મો તો ચોથે ગયો છે, ચારિત્ર મોનો પણ નાશ થાય. અહીંયા લઘુ અંતર્મૂર્ત સુધી રહે છે, ફરી તેને તે સ્વાનુભવ ઘણા કાળ પછી થાય છે. પછી ચોથા ગુણ સ્થાને ફરીને નિર્વિકલ્પ સ્વાનુભવ દશામાં આવવાનો કાળ ઘણો છે, લાંબો કાળ છે, અને એ કેટલો લાંબો એનો કોઈ નિયમ નથી. ઉપલબ્ધ શાસ્ત્રમાં એની મર્યાદાનો કોઈ નિયમ જોવામાં આવતો નથી. બીજા કોઈ શાસ્ત્રમાં હોય જે અત્યારે ઉપલબ્ધ નથી તો એનો કોઈ ખ્યાલ આવે એવું નથી. પણ ચોથા ગુણ સ્થાનવાળા જીવોને પણ સરખો અંતરા હોય એટલે સરખા લાંબા કાળે અનુભવ આવે એવું પણ નથી. જેની પરિણતિ વધારે મજબૂત છે, ઉગ્ર છે, તેને સ્વાનુભાવ વારંવાર થવાનો, ઉપયોગ શુદ્ધ થવાનો, ઉપયોગ અંતર્મુખ થવાનો, નિર્વિકલ્પ ઉપયોગ થવાનો કાળ ઓછો હોય છે. જેને વિશેષ વિકલ્પો છે અને જેની પરિણતિ મંદ છે તેને સ્વાનુભવ ઘણા લાંબા કાળે આવે છે, તેનો કોઈ નિયમ પ્રસિદ્ધપણે જાણી શકાય એવું સાધન નથી. તે સ્વાનુભવનો કાળ ઘણા કાળ પછી થાય છે ફરીને, તેનાથી એટલે ચોથા ગુણ સ્થાનથી, ચોથા ગુણ સ્થાનની સરખામણીમાં અવિરત સમ્યક દ્રષ્ટિના કાળથી દેશવૃત્તિનો સ્વાનુભવ રહેવાનો કાળ વધુ છે અને તે સ્વાનુભવ થોડા જ કાળ પછી થાય છે. પાંચમા ગુણ સ્થાન દેશવૃત્તિ એટલે પાંચમા ગુણ સ્થાન, પાંચમા ગુણ સ્થાને શુદ્ધોપયોગ થાય એના સમય પણ વધારે હોય છે. ચોથા ગુણ સ્થાનવાળાના સમય હોય તેના કરતાં સમય વધારે હોય છે, સ્થિર રહેવાનો કાળ પણ વધારે ઉપયોગને, અને ફરીને સ્વાનુભવ થવાનો કાળ ચોથા કરતાં પાંચમા વાળાને એટલો લાંબો નથી જેટલો ચોથા વાળાને હોય છે, એટલો લાંબો પાંચમા વાળાને હોતો નથી. તે પણ કેટલો હોય છે એનું પ્રમાણ પણ ક્યાંય મળતું નથી. અને તે સ્વાનુભવ થોડા જ કાળ પછી થાય છે, કોના કરતા? અવિરત સમ્યક દ્રષ્ટિ કરતા દેશવૃત્તિને સ્વાનુભવ રહેવાનો કાળ પણ વધુ, અને સ્વાનુભવ થોડા જ કાળ પછી થાય છે, ચોથા ગુણ સ્થાન વાળા કરતા. સર્વવીરતીનો એટલે મુનિદશાનો સ્વાનુભવ દીર્ઘ અંતરમુર સુધી રહે છે, તેનો સ્વાનુભવ વિશેષ કાળ રહે છે. કોઈનો ઓછો રહે જુદી વાત છે, પણ કોઈનો વિશેષ પણ રહે છે. ઉત્કૃષ્ટ અંતરમુર્ત રહે બે ઘડી પર્યંત તો કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય, અર્યંત દશામાં આવે. સર્વવીરતીનો સ્વાનુભવ દીર્ઘ અંતરમુર સુધી રહે છે, ધ્યાનથી પણ થાય છે, તથા ઘણા થોડા કાળ પછી સ્વાનુભવ સાતમા ગુણ સ્થાનમાં વારંવાર થયા જ કરે છે. શું કહે છે? સાતમા ગુણ સ્થાનની અંદર વારંવાર સ્વાનુભવ થાય છે. ધ્યાનમાં બેસે તો પણ થાય છે, ધ્યાનમાં ન બેસે તો પણ થાય છે, વારંવાર થયા જ કરે છે, આપોઆપ થયા કરે છે. હા, તો એ જ લઈ ને, સર્વવીરતીમાં લઈ ને, એ સાતમું ધ્યાનનું છે. જ્યારે ધ્યાન નિર્વિકલ્પ દશામાં આવે છે ત્યારે એનું સાતમું ગુણ સ્થાન છે, સ્વવિકલ્પ દશામાં આવે છે ત્યારે છઠ્ઠું ગુણ સ્થાન છે. પણ બંને ગુણ સ્થાનોમાં સર્વવીરતીપણું છે, એટલે સર્વવીરતીને એમ કરીને લીધું. સર્વવીરતીનો સ્વાનુભવ દીર્ઘ અંતરમર સુધી રહે છે, ઘણો કાળ સુધી રહે છે. સામાન્ય રીતે ધ્યાનમાં હોય ત્યારે એ કાળ વધારે લંબાય છે, અન્ય પ્રવૃત્તિના કાળમાં એટલો લાંબો હોતો નથી. ત્યાં દીર્ઘ અંતરમૂર્ત નથી હોતો, ત્યાં જગન્ય અંતરમૂર્ત હોય છે. જેમ કે પ્રવચન આપે, આહાર કરે, ચાલે, ગમન કરે, એવી અન્ય પ્રવૃત્તિમાં હોય ત્યારે પણ એમનો ઉપયોગ સ્વરૂપમાં લીન થાય છે વારંવાર, ત્યારે દીર્ઘ અંતરમૂર્ત સુધી નથી રહેતો. પણ ધ્યાનસ્થ અવસ્થામાં રહે, કલાકો સુધી, દિવસો સુધી ધ્યાનસ્થ અવસ્થામાં રહે, ત્યારે દીર્ઘ અંતરમૂર્ત સુધી પણ એમને સ્વરૂપ સ્થિરતા રહે છે, રહી શકે છે. કેટલી વાત છે? દેશવૃત્તિ એટલે પંચમ ગુણ સ્થાન. પંચમ ગુણ સ્થાનમાં 11 પ્રતિમા છે, એટલે 11 પ્રકારે સ્વરૂપ સ્થિરતાના પગથિયા છે અધ્યાત્મથી લઈએ તો, અને આગમથી લઈએ તો એને 11 પ્રકારે વિકલ્પો બંધ થાય છે. નિમિત્તથી લઈએ તો 11 પ્રકારે એને બહારમાં 11 પ્રકારના ત્યાગનો પ્રકાર વર્તે છે, બાહ્ય ત્યાગનો પ્રકાર વર્તે છે, ત્યાગી થાય છે. એવા એના 11 ભેદ છે પાંચમા ગુણ સ્થાન. પણ બધા દેશવૃત્તિ જ કહેવાય. પહેલી પડીમાં હોય એ દેશવૃત્તિ કહેવાય, પાંચ છ પડીમાં ધારી એટલે જગન્ય પંચમ ગુણ સ્થાન વૃત્તિ પણ દેશવૃત્તિ કહેવાય, મધ્યમ કક્ષાનો દેશવૃત્તિ પણ દેશવૃત્તિ કહેવાય, અને ઉત્કૃષ્ટ 11મી 10મી 11મી પડીમાં હોય ક્ષુલ્લક અને ઇલ્લક થાય છે. હા, વીરતીનો અર્થ જ વ્રત, વીરતીનો અર્થ જ વ્રત. એટલે કહ્યું કે વિકલ્પમાં વ્રત છે, અધ્યાત્મમાં સ્વરૂપ સ્થિરતા છે, અને 12માં નિમિત્તમાં વ્રત અનુસાર ત્યાગ છે. ત્રણ પ્રકાર હોય, ત્રણ પ્રકારે સમજવું ગુણ સ્થાન. એકલો કોઈ વ્રત લે માટે એને પાંચમું ગુણ સ્થાન છે એમ નથી. શુલ્લક થઈ જાય, ઇલ્લક થઈ જાય માટે એને 10મી 11મી પ્રતિમા આવે એવું કાંઈ નથી. અંદરમાં તદ અનુસાર સ્વરૂપ સ્થિરતા હોય એટલો વિકલ્પ સહજ ઉત્પન્ન થવાનો બંધ થાય, અને 12માં જે વિકલ્પો નથી એ પદાર્થોનું ગ્રહણ પણ ન હોય એને, કારણ કે ગ્રહણ તો વિકલ્પ હોય એને થાય છે, ન હોય એને ગ્રહણ થતું નથી. નહીં, વ્રત પચકાણ માત્રથી પાંચમું નથી, અને દીક્ષા લેવાથી છઠ્ઠું નથી કે હાથમું નથી એમ છે.
સ્વરૂપ સ્થિરતા મૂળ સ્થિતિ એ છૂટી ગઈ, અમારે મૂળ નિગમ કરી સ્વરૂપ સ્થિરતા છૂટી ગઈ, બાદ ને બધી
સ્વરૂપ સ્થિરતા છૂટી ગઈ ને એ વિષય નું જ્ઞાન સમજણ બધું છૂટી
ગયું,
એ બધું છૂટી ગયું. સાપ ગયા ને લીસોટા રહ્યા એના જેવું થઈ ગયું. એટલે કે ભાઈ શું કે ભાઈ દીક્ષા લઈએ તો મુનિ આક્ષુલ્લો કિલક થાય એટલે દેશવીરતી થઈ ગયા. એ કઈ ખરેખર વસ્તુ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા કે જંગલમાં પહેલા તો પગપાળા મુસાફરી કરતા ને, તો ઠંડીના દિવસોમાં શિયાળામાં કેટલાક માણસો મુસાફરી નીકળ્યા, ઠંડી વધારે હતી બહાર, તો જંગલમાં ઠંડી વધારે લાગે. એમ થયું કે આમ ને આમ ચાલતા રહેશું તો ઠંડી બહુ લાગશે, એટલે તાપણું કરીને થોડી વાર તાપીએ. થોડા લાકડા ભેગા કર્યા, દિવાસળી મૂકીને તાપણું સરખું કરીને તાપવા બેઠા, તો ઝાડ ઉપર એક વાંદરો હતો. એને જોયું કે હા, આ લોકોએ તાપણું કર્યું ને ગરમી થઈ અને ઠંડી વાતી નથી, તો આપણે આવું કંઈક કરીએ. એણે લાકડા ભેગા કર્યા. હવે એ દિવાસળી ક્યાંથી કાઢે? તો ઓલા આજ્ઞા જે જીવડા આજ્ઞા હોય છે ને, એ ઉડતા તેને પકડી પકડી નાખે લાકડામાં, અગ્નિ પેટાવાની મહેનત કરે, એનાથી અગ્નિ પેટાય નહીં, એની ટાઢ ઉડે નહીં. એને નકલ કરી લાકડા ભેગા કરીને આજ્ઞા પેટાવા. એમ કોઈ ત્યાગ કરી નાખે, વ્રત લઈ લે અને ત્યાગ કરી નાખે, એટલે આત્માની શાંતિ મળે એવું બનતું નથી. આત્માની શાંતિ અંદર અધ્યાત્મ પરિણામમાં આવવાથી ઉત્પન્ન થાય છે, સ્વરૂપ સ્થિરતામાં ઉત્પન્ન થાય છે. એ શાંતિ વધતા અનેક પ્રકારના બાહ્ય વિકલ્પો સહેજે ઉત્પન્ન થતા બંધ થઈ જાય છે. ત્યારે તેને બુદ્ધિપૂર્વક તેનું ગ્રહણ હતું એ બુદ્ધિપૂર્વક એને છોડવાનો વિકલ્પ આવે છે, અને એ છોડવાનો વિકલ્પ આવ્યા પછી બુદ્ધિપૂર્વક ફરીને એનો વિકલ્પ એને આવતો નથી. જેને એ પ્રકારે બાહ્ય ત્યાગ નથી, તે બાહ્ય પદાર્થને છોડે છે પણ બાહ્ય પદાર્થનો રસ એને છૂટ્યો નહીં હોવાથી ચૈતન્ય રસ ઉત્પન્ન થયો નથી ને જળનો રસ મીઠો નથી જળ પદાર્થનો, એટલે એને વિકલ્પ રહ્યા કરે છે. પણ એ દમન કરે છે, પછી એ વિકલ્પને દબાવે છે, એ માર્ગ નથી. દમન કરવું તે માર્ગ નથી, સમ્યક પ્રકારે ઉપશમન કરવું તે માર્ગ છે. આ તો સમજી શકાય એવો વિષય છે. મોડર્ન ફિલોસોફીમાં ઘણા એવી વાત લઈ જાય છે કે ભાઈ આ બધા ધર્મના ક્ષેત્રોમાં બધું દમન છે, એ પાંચ ઇન્દ્રિયોના વિષયોનું દમન નહીં થવું જોઈએ. એ બરાબર વાત નથી, કેમ કે બુદ્ધિથી સમજાય એવો વિષય છે ન્યાયથી, કે કોઈ વાત પરાણે કરવાથી કાંઈ એ કાર્યની સિદ્ધિ કેમ થાય? કોઈ પરાણે કરવાનો આ વિષય નથી, ભાવનાથી કરવાનો જો વિષય હોય તો એની એટલી શુદ્ધિ હોવી જોઈએ, અને અશુદ્ધિ મટે ને શુદ્ધિ થાય તો એને તે પ્રકારના બાહ્ય પદાર્થોનો ત્યાગ યથાર્થપણે થયો એમ કહી શકાય. નહીતર રસ રહી જાય અને બાહ્ય ત્યાગ કરીને બેસે એટલે અંદરની હાલત બગડે, એને પરિણામને દબાવવા પડે, હઠ કરવી પડે. એ હઠ કરવાનો આ વિષય નથી, હઠ કરવાનો આ માર્ગ નથી. ઘણા એવા હઠીલી પ્રકૃતિ વાળા હોય છે, હઠથી કરી શકતા હોય, જો અમે આ કરી દેખાડ્યું, પણ કરી દેખાડવાનો પ્રશ્ન નથી. આ પરિણામને શાંત રાખવાનો વિષય છે. હઠ છે એ પરિણામની અશાંતિનો પ્રકાર છે, હઠ છે એ પરિણામની શાંતિનો પ્રકાર નથી, એમ છે ખરેખર. સામાન્ય રીતે શુભ ઉપયોગ નો કાળ ડબલ હોય છે, બમણો હોય છે. શુદ્ધ ઉપયોગ કરતા મુનિ દશામાં શુભ ઉપયોગ નો કાળ બમણો હોય છે. ધ્યાનસ્થ અવસ્થાની અંદર એટલું સાતમું ગુણ સ્થાન નથી રહેતું, છઠ્ઠામાં પણ આવે છે, સાતમામાં પણ આવે છે, છઠ્ઠામાં આવે છે, સાતમાં ત્યાં પણ જુલતી દશા છે, પણ કોઈ વાર વિશેષ સ્થિરતા પણ આવી જાય ધ્યાનની અંદર, થોડો દીર્ઘ અંતર્મુત સુધી પણ લંબાઈ શકે છે, એની સ્વરૂપ સ્થિરતા રહી શકે છે, એટલી દશા ત્યાં કેળવાયેલી છે, એટલી વાત છે. પણ એના કોઈ પરિમાણ મળતા નથી. એક ધવલ શાસ્ત્રની અંદર આટલું પરિમાણ મળે છે કે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનનો પરિમાણ કાળ એવો છે કે એક તૃતીયાંશ કાળ એનો સરવાળો કરીએ તો, કોઈ એક બે તબક્કા નહીં પકડ, સરવાળો કરીએ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં એક જીવ 3 વર્ષ રહ્યો, એક મુનિ છે, 3 વર્ષ સુધી રહ્યા મુનિ દશા, તો એના છઠ્ઠા ગુણસ્થાન અને સાતમા ગુણસ્થાનના સમયના સરવાળા કરવામાં આવે તો એનો એક તૃતીયાંશ કાળ એનો 1 વર્ષ એનો નિર્વિકલ્પ દશામાં ગયો અને 2 વર્ષ એનો સ્વવિકલ્પ દશામાં ગયો. આટલું પરિમાણ મળે છે. પણ કોઈ ઘણો કાળ સુધી સ્વવિકલ્પમાં રહે પછી ક્યારેક નિર્વિકલ્પમાં આવે એવું બને તો આ સરવાળો ભેગો થાય એવો નથી, એટલે વારંવાર આવે છે એમ કહેવાય છે. વારંવાર એ સ્વવિકલ્પ દશામાં નિર્વિકલ્પ દશામાં આવી જાય છે, એટલી વાત છે.
અસમ્યક પ્રકારે ધ્યાન કરવાથી અનેક જાતની સૂક્ષ્મ અને સ્થૂળ વિકૃતિ પેદા થઈ
જવા સંભવ ખરો, કોઈ મંદકશાહી હોય તો ન થાય, કોઈ જીવો સહેજે જ કશાયની મંદતાના પ્રકૃતિવાળા હોય છે, જેમ કોઈ વ્યવહારની અંદર પણ ઉગ્ર પ્રકૃતિવાળા હોય ને કોઈ શાંત પ્રકૃતિવાળા હોય એવું બને કે ન બને, એમ કોઈ જીવો એટલા શાંત પ્રકૃતિવાળા હોય છે કે એને બહારમાં વિકૃતિ તો ક્યારે વધી જાય છે તીવ્રપણે, કે કશાય તીવ્ર થાય તો સહેજે કશાયની મંદતા રહેતી હોય તો એ નવમી ગ્રીવક સુધી જાય એના ફળમાં, તીવ્ર કશાય ન થાય તો મંદ કશાયના ફળમાં ઉત્કૃષ્ટ પુનિ બંધ કરીને નવમી ગ્રીવક સુધી જાય, એટલે તે ભાવમાં વિકૃતિ બહાર આવી જ જાય એવું નથી, એવો ની સિદ્ધાંત ન લેવાય. પ્રાય એવું થવાની સંભાવના છે, ઘણા જીવોને એવું થઈ જાય, કેમ કે કશાય મંદવાળા પરિણામ પણ બહુ કોક જીવ જવલ્લે જ જોવામાં આવે છે, તીવ્ર કશાયવાળા જીવો વિશેષ હોય છે, એટલે એ વિકૃતિમાં આવી જાય છે, સ્થૂળ વિકૃતિમાં આવી જાય, અનેક પ્રકારના બીજા દોષમાં એ આવી જાય. ખોટો રસ્તો પકડવાથી જરાય લાભ થતો નથી, કદાચ કશાય મંદ રહે ને નવમી ગ્રીવક સુધી જાય તો પણ અનંત સંસારમાં ભમે એવા પરિણામ એના થાય, ત્યાં રસ વધી જાય દેવલોકમાં. જેના પરિણામ કશાયના અભાવ સ્વભાવ, દોષના અભાવ સ્વભાવ, નિર્દોષ સ્વભાવમાં લાગતા નથી, ત્યાં એનું શ્રદ્ધાન નથી, ત્યાં એનો અભિપ્રાય ને જ્ઞાન નથી, એ જીવને પૂર્વકર્મ અનુસાર સંયોગો મળતા, સંયોગી દ્રષ્ટિ હોવાને કારણે, સંયોગી દ્રષ્ટિ હોવાને લીધે સંયોગ અનુસાર એને રસ ચડી જ જાય છે, અનુકૂળતામાં અનુકૂળતાનો અને પ્રતિકૂળતામાં પ્રતિકૂળતાનો, સામાન્ય તો આમ જ બને છે, અને તેથી તે નવા કર્મને બાંધે છે. એટલે કોઈ એમ વિચારે કે અમે એકલું પુણ્ય જ બાંધા કરીએ અને પુણ્યના ફળને જ ભોગવા કરીએ તો એ વાત અસંભવિત છે. પુણ્ય બાંધે પણ જ્યારે ભોગવે ત્યારે પાપની ઉત્પત્તિ થાય, એટલે દિવસ પછી રાત ને રાત પછી દિવસ આવે, પુણ્ય પછી પાપ ને પાપ પછી પુણ્યના પરિણામ આવ્યા વિના રહે નહીં. કશાયનો સ્વભાવ એવો છે, તાવ જીવો બધી વખતે જુદી જુદી ડિગ્રીમાં જોવા મળે છે, એક ડિગ્રીમાં કોઈના પરિણામ રહે એ વસ્તુના સ્વરૂપમાં નથી, વસ્તુ સ્થિતિ નથી, આ તો વિજ્ઞાન છે ને, વસ્તુ વિજ્ઞાન છે, આ તો એ કોઈ દિવસ બનતું નથી, નિગોદના જીવને બનતું નથી, કોઈ પણ સંસારી જીવને એ બની શકતું નથી કે એક સરખા પરિણામ રહે, એની વધઘટ વધઘટ કશાયની થયા જ કરે છે. પોતાના અનુભવથી કોઈ પણ સમજી શકે એવો આ વિષય છે, પોતાના પરિણામનો તપાસ કરે તો એ સમજી શકે એવો વિષય છે. આભાસ માંથી પકડવાનો ચાન્સ ક્યાંથી મળે? આભાસ છે એ સ્વયં વિકૃતિ છે. એ વિકૃતિના ભેદ બે છે, પણ વિકૃતિ એ વિકૃતિ છે, એ સ્વભાવથી વિરુદ્ધ છે, એનું નામ વિકૃતિ છે. પછી પ્રકાર ગમે તેવો, એથી આ પ્રકાર સારો છે, વિકૃતિનો આ પ્રકાર સારો છે એ વાત વિકૃતિને નહીં છોડવામાં જ છે. એ અભિપ્રાય જ વિકૃતિની પકડમાં રહેવાનો છે,
બરાબર.
એ કદી આવી ન શકે. આ વિકૃતિ નિશ્ચયાભાસની વિકૃતિ સારી છે, એને નિશ્ચયાભાસ કદી ન છૂટે. અભિપ્રાયની ભૂલ ઊભી થાય છે. એ તો લોકો એમ કહે છે, પણ પાપ કરતા તો પુણ્ય સારું કે નહીં? અધોગતિમાં જાય. નિશ્ચયાભાસી જીવ અધોગતિમાં જલ્દી જાય, વ્યવહારાભાસી ન જાય જલ્દી, કેમ કે એને તો વ્યવહારની પકડ ઘણી છે, એને કસાયની મંદતાની ઘણી પકડ છે, એટલે તીવ્ર કસાયમાં એ જવા ઈચ્છતો જ નથી, મંદ કસાયમાં રહેવા માંગે છે. એની દુર્ગતિ એટલી જલ્દી ન થાય. પણ તત્વદ્રષ્ટિએ તો પુણ્યને પાપમાં શા માટે વિશેષતા ન લીધી? નહીતર તો એમ તો કે પાપ કરતા તો પુણ્ય સારું ને, આ તો કોમન સેન્સનો વિષય છે. કે ભાઈ આ કોમન સેન્સથી થોડીક હવે આગળની વાત છે. જ્યારે પુણ્યને પાપને એક સ્તરમાં મૂકે છે ત્યારે બંનેને વિકૃતિ સમજીને મૂકે છે. એમાં જો પુણ્ય સારું એમ લેવા જાય તો એ કદી સ્વભાવમાં ન આવી શકે, કેમ કે એ વિકૃતિ છે, એ કોઈ દિવસ સ્વભાવ જ ન પકડી શકે. તો એ અનંત ચિરકાળ સંસારમાં ભમે એમ લીધું છે. 172-85 કઈ ની ગાથા. પંચાચારને પાળે છે કર્મચેતના પ્રધાનપણે, જ્ઞાન ચેતનાનો ત્યાં અભાવ છે, અને દેવલોકમાં જઈને ઘણા લાંબા કાળ સુધી સંસાર પરિભ્રમણ કરશે અને દુઃખ ભોગવશે. દેવલોકમાં પણ બળબળતા અંગારા જેવું દુઃખ ભોગવશે. ત્યાં તો સુખ છે, મજાની લહેર છે, આ એના કરતાં તો ઘણી અનુકૂળતા અને સગવડતાઓ છે. અહીં તો અત્યારે કોઈને એક સરખું ઠેકાણું હોય જ નહીં. પણ જેને આત્મા ઉપર દ્રષ્ટિ ગઈ એને પુણ્ય ને પાપ, અનુકૂળતા ને પ્રતિકૂળતા એ બધા ઉપર દ્રષ્ટિ ગઈ. આત્મા ઉપર દ્રષ્ટિ વાળો જીવ પ્રતિકૂળતાથી ડરતો નથી, એ સમજે છે કે તીર્થંકર ને પણ ઉદય છે. જેણે અનંત વીર્ય પ્રગટ કર્યું એને પણ હજી ચાર અઘાતીનો ભોગવટો ઊભો છે. એમને સીધાલીમાં મોડું જવું છે, સીધું મોડું થવું છે. સિમંદર ભગવાનને 1 કરોડ પૂર્વ જેટલા વર્ષો છે, એ જાશે અરિહંત દશામાં. એમને મોડું સીધાલીમાં એટલું જવું છે ને અહીંયા કાંઈ વધારે ઠીક પડે છે? પણ એ ભોગવે છૂટકો છે. તો બીજા સામાન્ય સંસારી જીવોને તો ઉદય ભોગવવાનો નથી છોડ, એ ન ઈચ્છે તો શું કામમાં આવે, એની ઈચ્છા શું કામમાં આવે? પણ એના ઉપરની દ્રષ્ટિ મૂંઝવે છે. ઉદય ગમે તે હોય એની સાથે કાંઈ આત્માને સંબંધ નથી, પણ એના ઉપરની દ્રષ્ટિ મૂંઝવે છે કે આ મને છે, એની મૂંઝવણનો વિષય છે. એમ છે ખરે. અનાકૂળતા તો સ્વભાવનો આશ્રય છે, સ્વભાવ અનાકૂળ છે એની શાંતિ પણ સ્વભાવનો આશ્રય અનાકૂળ છે. આકુળતામાં તો આકુળતા છે, પછી થોડી હો કે વધારે હો, રોગ નાનો હો કે રોગ મોટો હો, રોગ તો રોગ છે. તેજ પરિણામ કે જે પૂર્વે સ્વાનુભવ રૂપ થયા હતા તે તો સ્વાનુભવ રૂપ રહ્યા, તેજ પરિણામ કે જે પૂર્વે સ્વાનુભવ રૂપ થયા હતા તે તો સ્વાનુભવ રૂપ રહ્યા, પણ ત્યાંથી તે પરિણામ મુખ્ય રૂપે કર્મધારાથી નીકળી નીકળી સ્વરસાસ્વાદ રૂપ સ્વરસસ્વાદ રૂપ અનુભવ રૂપ થઈને વધતા ચાલે છે. શું કહે છે કે તે જ પરિણામ કે જે પૂર્વે સ્વાનુભવ રૂપ રહ્યા હતા તે તો સ્વાનુભવ રૂપ રહ્યા. શું છે, મોક્ષ માર્ગમાં પણ સ્વાનુભવ રૂપ જે દશા છે એ તો સ્વાનુભવની દશા છે, બે જાતની દશા છે, પણ મુખ્ય રૂપે કર્મધારાથી નીકળી તેમાંથી નીકળી નીકળીને વધતા વધતા અનુભવ રૂપ થાય છે, અનુભવની દશા વધતી જાય છે અને શુભાશુભ પરિણામની સ્થિતિ ઘટતી જાય છે. અપૂર્વ અવસરમાં લીધું છે ને સમજી કે જીના આજ્ઞા અનુસાર મન વચન કાયાની પ્રવૃત્તિ છે, નિદશામાં જીના આજ્ઞા અનુસાર એટલે વ્યવહાર તોડવાની ક્યાંય વાત નથી. પછી જો દેશ કાળાઓ છે માટે આ પ્રમાણે પ્રવૃત્તિ રાખી આવો સિદ્ધાંત ગોઠવીએ આ ચલાવીએ એવું નથી. જીના આજ્ઞા અનુસાર મન વચન કાયાની પ્રવૃત્તિ હોય તો પણ નિદશામાં તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં પ્રત્યેક ક્ષણે સાધના આરાધના એની અંદરમાં ચાલુ હોવાથી એને આત્મભાવ અનુભવ ભાવ સ્વરસાસ્વાદ ભાવ વધતો જાય છે અને આ પ્રવૃત્તિને આ પરિણામે ના ઘટતા જાય છે. અંતે થાય લીન સ્વરૂપમાં લીન, પરિપૂર્ણ રીતે સ્વરૂપ લીનતા થાય ત્યારે બારમાં કોઈ પણ પ્રવૃત્તિ રહેતી નથી. હરિયંત ભગવાનને પંચમહાવ્રતની પ્રવૃત્તિ હોતી નથી, હરિયંત ભગવાનને 28 મૂળ ગુણની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. 28 મૂળ ગુણની પ્રવૃત્તિ નથી માટે આહાર લેવો ન લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એક વખત ઉભા ઉભા આહાર લેવો વધુમાં વધુ એની મર્યાદા ઉણોદરી પ્રમાણે પૂરું પેટ ભરીને નહીં, એ 28 મૂળ ગુણની પ્રવૃત્તિમાં જાય છે. 28 મૂળ ગુણમાં આવે છે, પેટ ભરીને ખાય તો મૂળ ગુણ તૂટે. ઉભા ઉભા આહાર લઈએ એને તો અમસ્તુ પેટ ભરાય નહીં, આ એનો નિયમ છે. શું ટ્રાય કરી જોજો, ઉભા ઉભા આહાર લઈએ એને તે જ આહાર બેઠા બેઠા લે, તે જ આહાર ઉભા ઉભા લઈએ પ્રમાણમાં ફેર પીડ્યા વિના લઈએ નહીં. 28 મૂળ ગુણનો બે વાત 28 મૂળ ગુણમાં છે, એક વખત આહાર તે પણ મૂળ ગુણમાં છે અને ઉભા ઉભા આહાર કરવો એ પણ મૂળ ગુણમાં છે. આહાર પાણી બે એક જ વખત અરિયંત નો તો 28 મૂળ ગુણ નથી, પછી પ્રવૃત્તિ નો પ્રશ્ન ક્યાં રહ્યો, આહાર નો લેવા દેવાનો પ્રશ્ન નથી. મૂળ ગુણ ન તૂટે, મૂળ ગુણ તૂટે તો મુનિ દશા તૂટે, ઉત્તર ગુણ તૂટે જે અતિચાર છે એ ઉત્તર ગુણમાં છે, 84 લાખ ઉત્તર ગુણ છે. જેટલો થાય એટલો એ દોષ જ છે. ઉત્તર ગુણ એટલે પેટા પ્રવૃત્તિ, પેટા ભૂલ જેને કહેવામાં આવે છે, મૂળની ભૂલ નથી પેટાની ભૂલ છે, દોષ છે મૂળ દોષ નથી પેટાનો દોષ છે. ના જાય તો ખલાસ, મુનિ દશા વહી જાય, મુનિ દશા તૂટી જાય એના અનુભવને અનુભવમાં ફેર પડી જાય, ચોથે ગુણ સ્થાને આવી જાય. શું ચોથે ગુણ સ્થાને આવી જાય, પોતે જો સ્વાભાવિક દશામાં ન રહે તો અસ્વાભાવિક દશામાં આવી જાય. ચોથે ગુણ સારા રહે. જેમ કે મુનિને અંતર્મુખથી ઓછી નિંદ્રા છે, એ મૂળ ગુણમાં છે. શું? પછી દિવસે નિંદ્રા ન હોય એ મૂળ ગુણમાં છે. મુનિ દિવસે નિંદ્રા ન કરે, આજે અત્યારે ખાઈ બપોરે આરામ કરી લે છે, એ મુનિ દશામાં ન હોય. શું? અત્યારે તો આ સાધુ લોકો પણ કહેવાય છે, જે સાધુ બપોરે આરામ કરી લે છે એ મુનિ દશામાં ન હોય. રાત્રે પણ મધ્યરાત્રિમાં, પાછું એમ 8 વાગ્યામાં 9 વાગ્યામાં નહીં, મધ્યરાત્રિમાં અંતર્મુખથી ઓછી નિંદ્રા આવે છે. એટલી હા 28 મૂળ ગુણમાં છે. એટલી અંદરમાં આત્મ જાગૃતિ છે, એટલી સ્વરૂપની સાધના આરાધના સતત ચાલે છે. જગતની પ્રવૃત્તિ નથી તો પણ રાત્રે, આખો દિવસ તો પ્રવૃત્તિ નથી પણ રાત્રે નિંદ્રા પણ એ રીતે નિંદ્રાની પ્રવૃત્તિ નથી. એટલી સતત આરાધના કેવળ જ્ઞાન લેવા માટે હોય છે, ત્યારે ભગવાન થાય છે. હરિયંત ભગવાન એમને થતા નથી એમ લેવું. ખોરાક ઓછો થઈ જ જાય, જેને ખોરાકમાં રસ નથી એને ખોરાક કેવી રીતે વધારે, વધારે કોણ ખોરાક લે છે? જીભ ઉપર જેને કંટ્રોલ નથી, આકરું તો એવું બહુ રસ લઈ લીધો છે ને એટલે આકરું લાગે છે, નહીતર એવું કાંઈ આકરું નથી, એવું કાંઈ આકરું છે નહીં. પોતે પહેલા તીવ્ર રસ લીધો હોય તો એને જરા કઠણ પડે, છતાં જ્ઞાન એવી ચીજ છે, જ્ઞાન એક એવું બળવાન પરિણામ છે, જ્ઞાનમાં એટલી શક્તિ છે કે ગમે તેવા વિભાવ પરિણામમાં ચાલ્યો ગયો હોય જીવ તો ત્યાંથી પાછો વળી શકે છે. તે વિભાવ પરિણામને તોડવાની શક્તિ આત્મામાં છે, જ્ઞાનમાં છે. એટલે કઈ એવું નથી કે ન તૂટે. લોકો એમ કે પ્રાણને પ્રકૃતિ સાથે જાય, ખોટી વાત છે. પ્રાણ પહેલા પ્રકૃતિ જઈ શકે છે, એ જ્ઞાનથી જાય છે, સમજણથી જાય છે, સાચા રસ્તો સાચો ઉપાય કરે તો બરાબર તૂટી શકે છે. એ પ્રમાણે ત્યાંથી અનુભવ દશાના પરિણામ વધી વધીને પલટતા જાય છે. પરિણામ તો પરિણામ છે પણ પરિણામ પલટતા જાય છે. શું કે અનુભવ છે એ વધતો ચાલે છે અને શુભાશુભ કર્મના પરિણામ છે એ ઘટતા ચાલે છે. મુનિ દશામાં તો પછી અશુભ કર્મ તો છે નહીં, શુભ પરિણામ નથી, શુભ પરિણામ પણ ઘટતું જાય છે, એનો શુભ બંધ પણ ઘટતો જાય છે અને સરવાળે અબંધ મોક્ષ દશાને એ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ત્યાંથી અનુભવ દશાના પરિણામ વધી વધીને પલટતા જાય છે. તે ક્ષીણમો ગુણસ્થાનના અંત સુધી જાણવું, 12મું ગુણસ્થાન, ક્ષીણમો 12મું ગુણસ્થાન છે, જ્યાં મોક્ષય પામે છે, નાશ થઈ જાય છે, મૂળમાંથી સદંતર નાશ પામે છે, એવું જે ક્ષીણમો નામનું 12મું ગુણસ્થાન છે તેના અંતે સર્વ પ્રકારના કર્મ પરિણામ ખલાસ થઈ ગયા. એકલું અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ, અનંત વીર્ય, 13મું ગુણસ્થાન પ્રગટ થઈ ગયું. 12મા ગુણસ્થાનનો અંત અને 13મા ગુણસ્થાનનો શરૂઆત ઉત્પાદ એક સમયમાં છે. જે સમયે 12મા ગુણસ્થાનનો વ્યય થાય તે જ સમયે 13મું ગુણસ્થાન શરૂ થાય. હા, મોક્ષયાત કેવલમ એમ જાણવું. હે ભવ્ય, જો કેવું સંબોધન કર્યું છે. આ મળવા આવ્યો છે ને આત્માની વાત, તો એને કહે છે કે તું આત્માને પામવા લાયક છો, તને આ વાત સાંભળવી ગમે છે. હે ભવ્ય, તું એક વાત સાંભળ. અમે એક વાર વળી ફરીને કહીએ છીએ આ વાત, પાછી ફરીને કહીએ છીએ, કે આ જે સ્વાનુભવ દશા છે એ સ્વસમયરૂપ સુખ છે, એ શાંતિ ને વિશ્રામ છે. આ જગતમાં પરિભ્રમણ કરતો જીવ, જન્મ મરણ કરતો જીવ, એને અહીંયા જ વિશ્રામ છે, શાંતિ છે. આ સિવાય એને ક્યાંય શાંતિ ને વિશ્રામ થાય કે તૃપ્તિ થાય એવું બની શકતો નથી. ચાહે ગમે તેટલી બારમા પુણ્યોદયની અનુકૂળતા ને સગવડતા હોય, ઉલટાની એમાં રસ લેતા અશાંતિ વધે છે, શાંતિ ગુમાવે છે. શાંતિ કોઈ રીતે બારમાંથી આવી શકે એવું નથી. એટલે ફરીને તને એક વાર કહીએ છીએ કે આ જે આત્માનુભવની દશા છે, સ્વાનુભવ એટલે આત્માનુભવની દશા છે, એ સ્વસમય રૂપ છે અથવા સ્વરસમય રૂપ છે, બે વાત બે પાઠાંતર મળે છે. સ્વસમય એટલે નિજ આત્મા રૂપ છે અથવા નિજ આત્મરસ રૂપ છે, આત્માના રસ શક્તિ રૂપ છે, સ્વભાવ રૂપ છે. એમાં શાંતિ છે, એમાં વિશ્રામ છે, એ સ્થિર રૂપ છે, અચંચળ દશા છે, સ્થિર શાંત દશા છે અંદરની. એમાં નિજ કલ્યાણ છે, એમાં આત્માનું ભલું છે. દુઃખ દાવાનળમાંથી છૂટે છે, જગતના દુઃખના દાવળ દાવાનળમાંથી છૂટે છે, શરીરની પરાધીનતામાંથી છૂટે છે અને બીજા સંયોગોની પરાધીનતામાંથી પણ છૂટે છે અને વિભાવની પરાધીનતામાંથી પણ એ છૂટે છે. એવા નિજ કલ્યાણ સ્વરૂપ છે, તે ચેન છે, જીવને ચેન પડે છે એમાં, બાકી ક્યાંય જીવને ચેન પડે એવી સ્થિતિ નથી. એમાં અત્યારનો જે રહેણી કરણીને દેશકાળ છે એમાં તો માનસિક અશાંતિ વિશેષ રહે ને વિશેષ થાય એ જ બધો પ્રકાર ચાલે છે. કોઈને માનસિક શાંતિ વાળો એક જીવ ગોતવો હોય તો, એક માણસ ગોતવો હોય તો મુશ્કેલ પડે છે. એક માણસ ગોતવો હોય ભલે લાખો કરોડો અબજોની વસ્તી રહે, પુલીપુર તો ક્યાંય છે જ નહીં. આ શાંતિ જોતી હોય તો કરવું, ચેન ચેન થી જીવવું હોય, શાંતિથી જીવવું હોય તો કરવું, કોઈના માટે તો કરવું નથી, પોતાના માટે કરવું છે, કોઈના માટે કરવું છે. પાશ્ચાત્ય દેશોની સ્થિતિ તો ખુલ્લી થઈ ગઈ છે, જોકે અહીંના આપણા કરતા એ બધા ધનાઢ્ય દેશો કહેવાય છે, તો પણ ત્યાંની માનસિક અશાંતિની પરિસ્થિતિ આજે બહુ સ્પષ્ટ છે અને ખુલ્લી છે. એ તો કોઈ સાબિત કરવા જવાનો પણ વિષય નથી. એથી એ સાબિત થયું કે બહારની સંયોગોની અનુકૂળતા અને ધનાઢ્યપણું એ સુખનું કારણ નથી, પણ એનો રસ દુઃખનું, એ દુઃખનું કારણ નથી, એનો જીવનો રસ દુઃખનું કારણ છે. એ વાત સાબિત થઈ ચૂકેલી વાત છે. હું એક જ સુખી છું, હું શું હું હું એટલે હું એક જ સુખી છું એમ કહ્યું. હે 70 લાખ ની આબાદી મેં હું એક જ સુખી છું એમ કહ્યું. 70 લાખ અત્યારે તો 1 કરોડ જેટલી વસ્તી છે કલકત્તા, પણ એ અંદરની શાંતિનો વિષય. એમણે જોયું, દુનિયામાં જોયું તો કે આ બધા ઘોડાગાડીમાં, મોટરમાં, એરોપ્લેનમાં જે દોડા દોડી કરે છે એ બધા પ્રગટ દુઃખી જોવામાં આવે છે. કોઈને ક્યાંય શાંતિ ને ચેન નથી. ઉપાધિ 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 ઉપાધિના ઘેરાવામાં ઘેરાઈને ડૂબી ગયો ને ડટાઈ ગયો છે દુઃખથી. આ જીવોની પરિસ્થિતિ જોઈને એમ કહ્યું કે હું એક જ મને જ સુખ છે જે અંદરથી આવે છે. બહારમાં તો ત્યારે ધંધાનું ઠેકાણું નહોતું, જ્યારે ગયા ત્યારે તો આર્થિક પરિસ્થિતિ ઘણી સાંકડી હતી ને કલકત્તા આર્થિક પ્રયોજન અર્થે ગયા હતા, પણ અંદરમાં સુખી હતા. બહારમાં જે રહેવાની રૂમ લેવાની પરિસ્થિતિ નહોતી, સેનિટોરિયમમાં રહેતા હતા, ધર્મશાળામાં રહેતા હતા, એવી રીતે એમને ઘણો સમય વ્યતીત કર્યો છે, પણ સુખી હતા. સમજાવવું મુશ્કેલ પડે એવી વાત છે. અનુભવ પ્રગટ થયો હતો એટલે સુખી હતા, અંદર થી શાંતિ પ્રગટ કરી હતી, એનું સુખ સુખ પ્રગટ કર્યું હતું, એનું સુખ હતું, વાસ્તવિક સુખી હતા. અંદરથી અનંત સુખનો પિંડ છે આત્મા, એના ઉપર પરિણામની શ્રદ્ધા જ્ઞાનના પરિણામની પકડ હતી. પહેલા જ પત્રમાં એ વાત આવી છે, 46મી સાલનો પત્ર છે. જબ પરિણતિ અનંત સુખો કે પિંડ કે સાથ રહેતી હૈ ફિર ચિંતા કહે કે, પછી ચિંતા છે નહીં, એ આત્મા નિશ્ચિંત થઈ જાય છે, એને કોઈ ચિંતા નથી, એને કોઈ ચિંતાનો વિષય આ જગતને વિષય રહેતો નથી. બહુ મોટી વાત છે. કોઈ ડાક્ટર મળીને એમ કે આ ગોળી ખાવ તમારી બધી ચિંતા મટી જાય, તો એ ગોળીને કેટલા પૈસા આપે, કેટલા આપે, માગો એટલા. ભાઈ જો કાયમી ચિંતા મટતી હોય તો તમે કહો એટલા. અત્યારે તો આ કેન્સર વેન્સર થાય છે તો ઘણા દૂતી જાય છે, એક પડીકીના 5000 લાગશે, હીરાની ભસ્મ છે એની, 5000ની એક પડીક દઈ દે છે લોકો, 10-10 હજાર દઈએ છે, 25-25 હજાર, 20-25 હજાર એક પડીકીના આપે, કાંઈ મોટતું ફરતું નથી. પણ એમ એને એને ડૂબતો જેમ તણખલાને પકડે એમ એ પકડે છે કે 25 હજાર લઈએ છે, ત્યારે કાંઈક હશે ત્યારે. અને ઘડીક એને ઠીક પણ લાગે, જરાક ગરમ ગરમ લાગ્યા કરે, હવા દમે જલદ હોય તો, ઔષધિ જલદ હોય તો જરાક ગરમી લાગે, એમ થાય કે ના કાંઈક ચમત્કાર થાય છે, પણ કાંઈ રોગ એનાથી મટે નહીં. આ સ્વાનુભવ દશા શાંતિ છે, વિશ્રામ છે, સ્થિર રૂપ છે, નિજ કલ્યાણ છે, ચેન છે, તૃપ્તિ રૂપ છે, એ સિવાય જીવને ક્યાંય તૃપ્તિ નથી એમ કહે છે. લાખ ખાવા પીવાના ઠેકાણા હોય, સાધન હોય, પણ એને ક્યાંય તૃપ્તિ થાય એવું નથી. કેમ કે પરપદાર્થ આવીને આત્માને વિશે મળતો નથી, ને આત્મા પરપદાર્થને સ્પર્શી શકતો નથી, જઈ શકતો નથી. છતાં એ માને કે મેં આ ખાધું પીધું કે મને આ મળ્યું, તો મળતું નથી એટલે અતૃપ્તિ, વાસ્તવિકપણે કાંઈ મળતું નથી એટલે અતૃપ્તિની સ્થિતિ ઊભી રહે છે. પેલી ભ્રમણા થાય છે એમાંથી જ અતૃપ્તિ ઊભી થાય છે. તે આત્મદશા સ્વાનુભવ દશા તો તૃપ્તિ રૂપ છે, સંભાવ છે, એમાં કોઈ વિષમભાવ નથી, કોઈ દુર્ભાવ નથી, એકલો સામ્ય ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ છે. મુખ્ય મોક્ષ રાહ છે, મુખ્ય મોક્ષનો પંથ આ છે. સ્વાનુભવ દશા એ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ ત્રણકાળ ત્રણ લોકમાં નથી. એ સંપ્રદાય અપેક્ષાએ જૈન ધર્મ જેને કહે છે એ આ સ્વાનુભવ દશા છે મૂળ તો, પણ એ જૈનોને ખબર આજે નથી કે સ્વાનુભવ દશા શું. એને તો ગ્રીક લેટિન જેવું લાગે છે, સ્વાનુભવ દશાવાળી શું કહેવાતું છે, તો કઈ એમ નથી. કેમ કે સંપ્રદાયમાં જે ત્યાગી થયા, વિદ્વાનો થયા, સાધુઓ થયા, એ આ વિષયથી દૂર રહી ગયા, એને જાણપણું ન રહ્યું, અનુભવ તો ન રહ્યો પણ જાણપણું પણ ન રહ્યું, એવી કંગાળ પરિસ્થિતિ શાસનની ઊભી થઈ ગઈ. એમ આપણી ગુરુદેવનો ઉદય થયો હોય આ વિષય એકદમ આરામ લીધો, આ એક જ વિષય આત્મા. મુખ્ય મોક્ષ રાહ છે એવી છે, એવી એ સ્વાનુભવ દશા છે. વળી આ સમ્યક સ્વવિકલ્પ દશા જો કે અહીં ઉપયોગ નિર્મળ છે, તો પણ અહીં ચારિત્ર પરિણામ પરાલંબી અશુદ્ધ ચંચળ હોવાથી સ્વવિકલ્પ દશા દુઃખ છે, તૃષ્ણાએ કરી ચંચળ છે, પુણ્યપાપરૂપ કલાપ છે, ઉદ્વેગતા છે, અસંતોષ રૂપ છે, એવા એવા વિલાપ રૂપ છે. શું કહેવું છે કે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાન, છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વવિકલ્પ સમ્યક દશા છે, મોક્ષ માર્ગ છે પણ સાથે સ્વવિકલ્પ પણ છે. કેમ કે નિર્વિકલ્પ તો ક્યારેક ક્યારેક આવે છે, કહી દીધું ગુણસ્થાન અનુસાર. તે સ્વવિકલ્પ સમ્યક દશામાં જો કે અહીંયા જ્ઞાન નિર્મળ છે, ઉપયોગ નિર્મળ છે, જ્ઞાન તો એનું શ્રદ્ધા જ્ઞાન તો નિર્મળ થઈ ગયા છે, પણ ચારિત્રની નિર્મળતા નથી ત્યાં. એટલે ઉપયોગ અહીં નિર્મળ છે તો પણ અહીં ચારિત્ર પરિણામ પરાવલંબી છે, મલિન છે, રાગ થાય છે. ચોથા પાંચમા ગુણ સ્થાને અશુભ રાગ પણ થાય છે અને છઠ્ઠા ગુણ સ્થાને શુભ રાગ થાય છે. ચોથા પાંચમામાં અશુભ ઓછો છે, શુભ ઘણો છે, પણ શુભાશુભ બંનેનું અસ્તિત્વ છે. તો તે ચારિત્ર પરિણામ પરાવલંબી છે, પરપદાર્થને અવલંબે છે. તે ચારિત્ર પરિણામમાં અશુદ્ધિ છે, રાગ છે, પછી પાપ હોય કે પુણ્ય હોય બંને અશુદ્ધ છે, ચંચળ છે. એમાં એક નિમિત્તથી બીજા નિમિત્ત ઉપર પરિણામ જાય છે, એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર પરિણામ ભમે છે, એવી ચંચળતા છે. તેથી એ સ્વવિકલ્પ દશા પોતે દુઃખ છે. શું કહ્યું અહીંયા કે આટલું દુઃખ તો અહીંયા મોક્ષ માર્ગમાં ધર્મી જીવને, ધર્માત્માને પણ જેટલો રાગ છે એટલું દુઃખ થાય છે, એટલી આકુળતા એને પણ છે એમ લેવું છે. એ તો આખું પ્રકરણ લેશે, એ એ વિષય ઉપર એક જુદું જ પ્રકરણ એમને લખ્યું છે. બંને દશા એવી હોય એ વિષય ઉપર એમને મિશ્ર ધર્મ અધિકાર એમ કરીને લખ્યું. પછી દેવ જ્ઞે હવે મિશ્ર ધર્મ અધિકાર કહેવામાં આવે છે. એ આગળ આખું પ્રકરણ લખું, પણ અહીંયા એટલો ઉલ્લેખ છે એ વિષયનો કે ચારિત્ર પરિણામમાં દુઃખ છે, ધર્મી જીવને શાંતિ પ્રગટ થઈ છે, સુખ પ્રગટ થયું છે, પણ અનંત સુખ જે અરિહંત દશામાં પ્રગટ થાય એવું પ્રગટ થયું નથી. એટલે અંશે સુખ છે ને અંશે દુઃખ છે. જે સમ્યક દ્રષ્ટિ નથી થયા તે એકાંત દુખી છે, એને સુખનું નામ નિશાન નથી. કોઈ સુખી નથી તો કહ્યું ને, જગતમાં માનસિક સુખ કોઈને ગોતવું મુશ્કેલ પડે, આત્મિક સુખ તો મિથ્યા દ્રષ્ટિને છે જ નહીં, પણ માનસિક સુખવાળા પણ ઓછા મળે. અને સમ્યક દ્રષ્ટિને થોડું સુખ પ્રગટ્યું, થોડું દુઃખ રહ્યું, એ મિશ્ર પરિણામ રહ્યા. અને અરિહંત દશામાં એકાંતે સુખ છે, ત્યાં દુઃખનું નામ નિશાન નથી, પરિપૂર્ણ સુખ વર્તે છે, અનંત સુખ ત્યાં ઉત્પન્ન થયું છે એ અરિહંત દશામાં. નીચે ચોથા ગુણ સ્થાનથી પાંચમા ગુણ સ્થાને સુખ શાંતિ વધે છે, દુઃખ ઘટે છે. એથી છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં સુખ શાંતિ વધે છે અને દુઃખ ઘટે છે. લોકો એમ કહે છે કે મુનિ થાય એને તો બહુ સહન કરવું પડે, એને તો દુઃખ વધી જતું હશે કે નહીં, વધે છે દુઃખ મુનિ દશામાં કેમ? બધી સગવડતા આપણને મળે એવી ઊની ઊની રોટલી કાંઈ તાવડી ઉપરથી ઉતરી સીધી ભાણામાં આવે ઉટકેલ થાળીમાં એવી કાંઈ મળે ત્યાં, હે? કે ભલે ગમે તે પરિસ્થિતિમાં છે અંદરની શાંતિ વધારે છે, જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં અંદરની શાંતિ ઘણી વધી જાય છે, ત્યારે એને બાહ્ય પદાર્થોની અપેક્ષા છૂટી છે, અને અપેક્ષા છૂટી છે એટલી આકુળતા છૂટી છે, એ એની બાહ્ય ત્યાગ દશા છે, એની શાંતિને બતાવનારી દશા છે. ખરેખર તો એની શાંતિને વ્યક્ત કરનારી એ દશા છે. લોકો પોતાની દ્રષ્ટિથી માપે તો એને એમ કહે કે આને સગવડતા નથી એટલે એ દુઃખી છે, અને દુઃખી છે એને આપણે મદદ કરવી જોઈએ, આહાર પાણી દેવા જોઈએ, દયા ખાય છે. સાચી વાત છે. અને શું કર્યું કે આ લોકો સામે ચાલીને આહાર એવી રીતે લઈએ તો યાચના જેવું લાગે, એવી રીતે આહાર લઈએ નહીં. નવધા ભક્તિપૂર્વક એને આમંત્રણ આપે તો આહાર લે, નહીતર મુનિ આહાર લે નહીં. પરિસ્થિતિ આખી જુદી છે, કેમ કે મુનિરાજ વંદે ચક્રી, જેને ચક્રવર્તી નમન કરે, વંદન કરે, ગણધર જેને વંદન કરે છે મુનિને, તો નમો લોહે સબ સાવણ પંચ પરમેષ્ઠીનો મહામંત્ર બોલે છે, ગણધર પણ ઉચ્ચાર કરે છે કે નહીં નમસ્કાર મંત્રનો, તો એ સમયનો દીક્ષાધારી સાધુ હોય, પહેલો હજી સાતમા ગુણસ્થાને પ્રવેશ કર્યો હોય ધ્યાનમાં, તો એના નમસ્કાર ગણધરને એના નમસ્કાર એને પહોંચે છે. એવા સાધુ હોય છે, એવા જેને ચક્રવર્તીઓ નમે, જેને ઇન્દ્રો નમે, એ યાચના કેમ કરે? એનો હાથ ઉપર હોય કે એનો હાથ નીચે હોય? હે, મુનિરાજ છે. મુનિરાજ કહેવાય છે એનો અર્થ કે એ કોઈ માગણ નથી, કાંઈ કોઈ દયાનો પાત્ર થાય એવા એવી વ્યક્તિ નથી. ત્યારે એને અનુકૂળતા નથી, દીક્ષા લઈ લીધી છે, હાલો એને આપણે આ આપીએ તે આપીએ, એ પરિસ્થિતિ મુનિની હોય શકે?
જય હો.